તારીખ 20/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 684-687 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 400
આ શરીર છૂટી ગયા પછી તારા રહેવાની વ્યવસ્થા શું, નામી દ્રષ્ટિથી કોઈ એનો વિચાર કર્યો છે કે માત્ર આયુષ પર્યંતનો ટૂંકી દ્રષ્ટિથી વિચાર કર્યો છે? છોકરો 100 રૂપિયાની નોટ 2 કલાકમાં વાપરીને આવે, શ્રીમંતનો છોકરો વ્યાપાર યાદ કરશે ના 100 રૂપિયા રાખે એમ કે 2 કલાક બહાર જઈ આવે ને બીજા પૈસા માગે, આ 100 તો 2 કલાકમાં વપરાઈ ગયા, બીજા 500 હજાર આપો, સાંજ સુધી પાછું કેવી રીતે અમારે ચલાવવાનું? એના પિતાશ્રી એમ કે પૈસા તો લઈ જાય, એનો કાંઈ પૈસાનો વાંધો નથી, ઘણા પૈસા છે, પણ આવી રીતે ખર્ચ કરીશ તો કેટલા બી ચાલશે? અથવા આ ખર્ચ કઈ રીતે કરવામાં આવે છે આ વિચારવા જોઈએ. કાલનો તું કઈ વિચાર કરશ કે આજે જેટલા મળે એટલા ખર્ચી નાખવા? જો આજે તું તારી શક્તિ આત્મહિતમાં અને આત્મિક સુખ પ્રાપ્ત થાય એમાં લગાવતો નથી, તો પછી તારી શક્તિ તો અહીં થાય એમાં લગાવે છે. શક્તિ ખર્ચાયેલી છે, શક્તિહીન થઈ જઈશ. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, અસંગી એમાં ચાલ્યો જઈશ, પડતો લાગશે નહીં. નામી દ્રષ્ટિએ વિચાર કરવાનો વિષય છે કે જો આ જીવને અનંતકાળ રહેવાનું છે, બીજી લીટી વાલી ભવિષ્યમાં અનંતકાળ હયાત રહેવાનું છે, તો એને કેવી રીતે રહેવાનું છે, ક્યાં રહેવાનું છે, કઈ સ્થિતિમાં રહેવાનું છે, આ એને લાંબી દ્રષ્ટિથી વિચારવાનો વિષય છે. પોતાના આ જીવનના 100-150 વર્ષનો વિચાર કરીને પ્રાપ્ત સંપત્તિને કોઈ એક દિવસમાં ખર્ચી નાખતો નથી. કાલે એટલે કે ભવિષ્યમાં જ્યાં સુધી છું ત્યાં સુધીમાં વ્યવસ્થિત રીતે રહી શકું એના પ્રમાણમાં એ બધો ખર્ચ કરે છે. અનંતકાળ તારે રહેવાનું છે એ વિષયમાં તે કેટલો વિચાર કર્યો, ક્યાં સુધી દ્રષ્ટિ દોડાવી છે? આમ વિષય એમ કહે છે કે જેવી તારી રૂચિ હશે, જેવી તારી નીતિ હશે, તેવી ગતિ પામશે, તેવી તારી ગતિ થશે, ત્યાં તારે રહેવાનું થશે. સંસારની ચારે ગતિમાં એકાંત દુઃખમય સ્થિતિ છે, ક્યાંય કોઈ ગતિમાં સુખની સ્થિતિ છે એવી પરિસ્થિતિ નથી. કેટલાક સુખાભાસના પ્રસંગો છે, ત્યાં પણ ખરેખર સુખ નથી પણ દુઃખ છે, એમ વિચારવા યોગ્ય છે. જો તારી મતિ રાગ ને પરમાં હશે અને ચૈતન્ય સ્વરૂપમાં નહીં હોય, તો મરીને તને સંસારમાં 4 ગતિમાં નખડવાનું પ્રાપ્ત થશે. અહીંયા જ્યાં ગતિનો વિષય લીધો ત્યાં એવો વિષયનું વર્ણન ન કર્યું કે 4 ગતિમાં સૌથી હલકી ગતિ આ છે, પછી એથી સારી આ છે, પછી તેથી સારી આ છે, એની કોઈ વાતની અહીંયા સ્થાન નથી. તો 4 ગતિમાં જો રાગમાં તારી રૂચિ હશે, રાગ તને રૂચશે, ચાહે અશુભ રાગ તને સુહાતો હશે કે ચાહે શુભ રાગ, રાગમાં તારી મતિ હશે, રાગ તને રૂચતો હશે, અને રાગનો વિષય જે પરદ્રવ્ય છે એ પરમાકારી મતિની રુચિ છે, તો ચૈતન્યમાં તારી રુચિ નહીં રહે. ચૈતન્યથી અન્ય સ્વભાવના જે તત્વો છે તે રાગ અને રાગનો વિષય છે. આત્મા પોતે ચૈતન્ય સ્વભાવી છે, એની રુચિ અને એમાં ઉપયોગ મતિ એટલે એમાં ઉપયોગ જશે તો જન્મ મરણનો નાશ થશે. ચાર ગતિમાં ઉપજવાનું કારણ બંધ થઈ જશે. અને જો એ આત્માને છોડીને રાગમાં કે રાગના વિષયમાં તારે રુચિ અને મતિ હશે તો નવા નવા જન્મ મરણ થવાનું એ કારણ થશે. એમ કેમ છે? આ ગતિ આ ગતિ સંબંધીનો સિદ્ધાંત છે. ગાંધીજીએ પૂછ્યું છે શ્રીમદ રાજચંદ્ર, આ 27 પ્રશ્નો છે એમાં કહ્યું છે કે ભવિષ્યમાં આ જીવને કેવો જન્મ મળશે તેની આની ખબર પડે ખરી? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો કે હા પડે, જેવી મતિ એવી ગતિ છે. જીવના અહીંયા પરિણામ કેવા કેવા થાય છે તે અનુસાર તેની ભવિષ્યની સ્થિતિ શું થશે તે સમજી શકાય એવું છે અને તેની ખબર પડી શકે એવું છે. ન પડે એનું કારણ બધે બધાને ન ખબર પડે, ઘણાને ખબર ન પડે એટલે કોઈને ન ખબર પડે એવું નથી. એ વિષયના જે જાણકાર છે એને એને ખબર પડે છે. જગતમાં જે તે વિષયના જાણકાર હોય છે તેને તેને ખબર પડે છે. થશે તેની આ ભાવમાં ખબર પડે. બે પ્રશ્ન પૂછ્યા છે. અથવા અગાઉ શું હતા તેની તેની ખબર પડે, ભૂતકાળમાં કયો ભાવ હતો તેની ખબર પડે, હવે આગળ ભવિષ્યમાં કયો ભાવ થશે તેની ખબર પડે. એમ પ્રશ્ન છે. ઉત્તર આપે છે કે તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે અને જેમ જેમ જ્ઞાનમાં નિર્મળતા વધે છે તેમ તેમ તેના તેની સ્વભાવ શક્તિ વ્યક્ત થાય છે, પ્રસિદ્ધ થાય છે. અને જેટલા પ્રમાણમાં તે શક્તિ વધે છે તે અનુસાર તે જ્ઞાનનું કાર્ય જોવામાં આવે છે. ઓછું ઓછું જ્ઞાન તો જોવામાં આવે છે ને. પ્રગટ દ્રષ્ટાંતથી પણ ખ્યાલ આવે છે કે કોઈને બુદ્ધિ ઓછી છે, કોઈને વિશેષ છે. તો કોઈને જ્ઞાનની અંદર વધારે ઢંકાઈ જવાનું, આચ્છાદિત થવાનું, વધારે મેલા પરિણામ કર્યા હોય તો જ્ઞાનનો અરીસો ઢંકાઈ જાય છે, મલિન થઈ જાય છે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે. બરોબર થઈ ગયો છે કે નહીં? વરસાદના એના પણ એક્સપર્ટ હોય છે જાણનારા. વાદળાને હવા ઉપરથી કહી દઈએ, આ બફારો થતો હોય તો કહી દે વરસાદ થઈ ગયો બધું. પણ અત્યારે ધોમ ધોમ ધકે છે એવો તડકો પડે વાદળાનું, સિંહનું વાંચવા કહી દે કે ઋતુમાં ફેરફાર છે, વરસાદ થવાનો છે. થયા પહેલા ખબર પડી કે ન પડી ભવિષ્યની, કે એના પૂર્વ ચિહ્નોથી એની પછીની અવસ્થાનું જેમ જ્ઞાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય છે. થોડે અંશે વખતે સમજાય, કોઈ થોડો ખ્યાલ આવે, પૂરેપૂરો ખ્યાલ ન આવે તો પણ એના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે સમજાય છે. ભૂતકાળમાં ક્યાંથી આવ્યો તો એની ખબર પડે, અને ભવિષ્યમાં ક્યાં જશે એની પણ ખબર પડે, ખબર પડી શકવા યોગ્ય છે. એમ કહે છે હા, જાતિ સ્મરણ જ્ઞાનથી ખબર પડે, કોઈ વખત શ્રુત જ્ઞાનથી ખબર પડે. જાતિ સ્મરણ જ્ઞાન તો પોતાને પોતાનો ભાવ યાદ આવે, પણ બીજાનો ખ્યાલ આવે શ્રુત જ્ઞાનમાં તો બીજાનો ખ્યાલ આવે કે આવી જગ્યાએથી આ જીવ આવતો હોવો જોઈએ. જાતિ સ્મરણ તો માત્ર પોતાના પૂર્વ ભાવનું સ્મરણ છે, બીજાનો ખ્યાલ આવે છે. એમ કે છે તીવ્ર પરિણામ હોય પાર્થ રોગર ધ્યાનના તો ખબર ન પડે કે એની ગતિ માથે થશે એમ નથી. થોડે અંશે સમજાય, પૂરેપૂરું ન સમજાય કે આમ જ થશે. હા, ભૂતકાળ નો ખ્યાલ આવે,
આગળ પરિણામ
વર્તમાન ચેષ્ટા ઉપરથી છે. આ જીવની આ ભાવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય. થોડે અંશે વખતે સમજાય, પૂરેપૂરું ન સમજાય, પણ થોડે અંશે સમજાય. ન સમજાય એવું કઈ નથી, જેવી નિર્મળતા જ્ઞાનની, ભૂત જ્ઞાનની નિર્મળતામાં સમજી શકાય છે. એમ કહેવું અને તેને વિશેષ વિચારતા કેવું પરિણામ આવશે તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય. તેને વિશેષ વિચારતા કેવો ભાવ થવો સંભવે છે, તેમજ કેવો ભાવ હતો બે, ભવિષ્યનો કેવો ભાવ થવો સંભવે છે તેમજ ભૂતકાળમાં કેવો ભાવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. સારી રીતે સમજી શકાય એવો વિષય છે, પણ એ જ્ઞાનની નિર્મળતા થવી ઘટે છે. જ્ઞાન નિર્મળ થાય તો જાણી શકાય છે. જ્ઞાનનો સ્વભાવ તો સર્વજ્ઞેયોને જાણવાનો છે. સંપૂર્ણ સકળ વિમળ કેવું જ્ઞાન થાય છે તો લોકાલોકના સર્વ પદાર્થોને, સર્વજ્ઞેયોને જાણે છે, અનાદિ અનંત પર્યાયોને જાણે છે, સર્વ જીવોની, સર્વ રજકણોની, કુગળોની. નીચે પણ જેટલી નિર્મળતા થાય એટલું જાણી શકે છે. એમને 18મો પ્રશ્ન એ પૂછે છે કે આમ કોને ખબર પડી શકે, તો લખ્યું છે કે આ પેરેગ્રાફ મેં એનો ઉત્તર આપી દીધો છે કે જેનું નિર્મળ જ્ઞાન થયું હોય તેને તેમ જાણવું સંભવી શકે છે. નામ ના આવ્યા ફલાણાને જાણે, ફલાણા જાણી શકે છે એમ ના કહે. જેનું જ્ઞાન નિર્મળ થાય તે સર્વ જાણી શકે છે. જ્ઞાન સ્વભાવી જીવો જેનું જ્ઞાન નિર્મળ થાય તે બધા જાણી શકે એમ. જૈન સંપ્રદાયમાં હોય તે જાણી શકે, બીજાની જાણી શકે એવો ઉત્તર ન દીધો. નિર્મળ જ્ઞાન જેનું થાય તે જાણી શકે એમ દીધો.
ઉદય
નહીં ખબર, બરાબર તો ભૂતકાળના પરિણામનું ફળ છે વર્તમાન ઉદય, એટલે એમાં તો કઈ પ્રશ્ન નથી. પછી કેટલા અંશે ખ્યાલ આવે એ બીજો વાત છે, જેટલી નિર્મળતા થઈ હોય પણ ન જ ખબર પડે એ સિદ્ધાંત નથી, ખબર પડી ન શકે એ સિદ્ધાંત નથી, ખબર પડી શકે એ સિદ્ધાંત છે. બધાને માટે ન લાગે, કોઈ એનો કેસ ઇન્ડિવિજ્યુઅલ વિચારવો પડે. એક સરખો એમાં બહુ ઘણા ફેક્ટર જોવાના હોય છે, એક જ મુદ્દો નથી જોવાનો, ઘણા મુદ્દા જોવાના હોય છે, અને એના ઉપરથી એનું જ્ઞાન અથવા નક્કી થાય. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ.
તમારી મતે તો મુક્ત જવાની છે,
પણ આ ભવનો આ ભવનો દાખલો લઈએ કે જીવને જે તીવ્ર રસ વાળા પરિણામ કર્યા હોય એ વિષયનો રસ છોડતા વાર લાગે છે કે નહીં? જેટલા ચિકાશ વાળા પરિણામ હશે, એમ કે કોઈ ચીજ લોભી હોય તો લોભને જલ્દી નહીં છોડી શકે. તીવ્ર ચીકણા પરિણામ હોય, લોભનો રાગ ઘણો હોય તો જલ્દી લોભ નહીં છૂટી શકે. એવી જ રીતે ક્રોધ છે તો એ જેમાં એને તીવ્ર રસથી પ્રવર્તવું થાય છે તે પરિણામથી છૂટવું મુશ્કેલ છે. એ જેમ ચાલ્યો આવે છે ને, એ પરિણામ થયા અને એ લંબાઈ ગયા જીવન પર્યંત, તો એમાં ભૂત ભવિષ્ય વર્તમાનના વર્તમાન ભાવમાં ભેદ પડી શકે છે ને? બસ એવી જ રીતે ભૂતકાળ છે, આગળનો ભાવ છે એ ભૂતકાળ છે, ને હવે પછીનો ભાવ છે એ ભવિષ્યકાળ છે. વચમાં જન્મ મરણને ગમ કરો તો પરિણામ અનુસાર આગળ પાછળની સ્થિતિ જોવામાં આવે. ઉદય વખતે નવો બંધ પડે છે, ક્યારે પડે છે? જૂના કર્મના ઉદયના કાળમાં નવો બંધ પડે છે. આશ્રમ અધિકારમાં સમિસારમાં તો એવી શૈલી દીધી છે કે જૂના કર્મનો ઉદય નવા આશ્રમનું કારણ છે, બંધનું કારણ છે, આશ્રમ બંધનું કારણ. ક્યારે? કે જીવ તે ઉદયમાં સાવધાન થઈને પ્રવર્તે ત્યારે. જો જૂના કર્મના ઉદયમાં જીવ સ્વરૂપમાં સાવધાન થઈને સ્વરૂપમાં સ્થિર રહે તો એને કર્મનો ઉદય નવા બંધનું કે આશ્રમનું કારણ થતો નથી, તો ત્યાં નિર્જરા થાય છે. તો અમારી ઈચ્છા મોક્ષ પામવાની છે, અને ઉદયમાં પ્રવૃત્તિ થાય ત્યારે એ મોક્ષને સંભાળતો પણ નથી, તમારી ઈચ્છા મોક્ષ પામવાની ક્યાં ગઈ એમ પૂછે છે. તો તમારી ઈચ્છા મોક્ષ પામવાની ક્યાં ગઈ? જેને જે કાર્યમાં લાભ નુકસાન સમજાય એને નુકસાન વખતે નુકસાનનો દરકાર ન રહે એમ કેમ બને? ગણિતમાં ભૂલ પડે, આમાં ભૂલ ન પડે. એક ને એક બે થાય એમાં કોઈ હજી ભૂલે, પણ આમાં ન ભૂલે. કેમ કે આ સ્વભાવગત છે, જીવના સ્વભાવમાં આ તત્વ છે સ્વભાવગત. પણ જીવને નુકસાન થાય અને એમાં એ બેદરકાર રહે તો સમજવું કે એને નુકસાન તરીકે એનું લક્ષ નથી, ત્યાં નુકસાન ઉપર એનું લક્ષ નથી. નહીતર એ નુકસાનને બંધન કરે, ચાલુ રાખે જ નહીં. આ એનો સિદ્ધાંત છે.
પણ છે
ચર્ચા થઈ કે દ્રવિંદ કેટલી તીવ્ર ઈચ્છા છે, જે અગિયાર અને નવ કર્મ નું જ્ઞાન છે ને એ ભણવાથી નથી આવતું, લબ્ધિ પ્રગટ થાય છે.
બરોબર,
એ લબ્ધિનું ફળ છે, જ્ઞાનની લબ્ધિ છે. જે મતિ શ્રુત જ્ઞાન અગિયાર અને નવ કર્મ અભવિને થાય, મિથ્યા દ્રષ્ટિ દ્રવિંદી અભવિને અગિયાર અને નવ પૂર્વ નું જ્ઞાન થાય, દ્રવિંદ હોય લબ્ધિથી થાય છે. હા, એક ક્રમસર ભણવામાં તો બહુ વિશાળ વિષય છે, એટલે ઘણા સમય લાગે, પણ એવી કષાયની મંદતાના પરિણામ વાળી બાહ્ય તપશ્ચર્યા વગેરે એ પ્રકાર હોય, ઘણી કષાયની મંદતા હોય તો જ્ઞાનના ઉઘાડની લબ્ધિ પ્રગટે.
બરોબર,
એ કઈ જ્ઞાનની નિર્મળતા નથી કહી, એને હજી જ્ઞાનની નિર્મળતા નથી રહી કહી, એ પ્રકારની જ્ઞાનની નિર્મળતા. જાતે સ્મરણ થાય અને પૂર્વ ફળ જણાય એટલે કોઈ જ્ઞાનની નિર્મળતા છે એમ નથી. પ્રશ્ન છે, જે કોઈ જીવને એ પ્રકાર ઉત્પન્ન થાય છે તો પણ એ જ્ઞાનની નિર્મળતા જેને કહીએ, સ્વભાવની નિર્મળતા કહીએ, એ વસ્તુ એ નથી, એ પ્રકારે નથી.
બરોબર,
કષાયનો અભાવ થઈને જે જ્ઞાન શક્તિ વ્યક્ત થાય, જ્ઞાન જ્ઞાનની સેવા કરે, જ્ઞાન ને જ્ઞાન સેવે ને જે જ્ઞાન ઉકળે એ જ્ઞાન થાય. જ્ઞાનમાં પાછો ઘણ જાણે માટે જ્ઞાન નિર્મળ, શાસ્ત્રનું જ્ઞાન ઘણ જાણે માટે જ્ઞાન નિર્મળ એમ પણ નથી, તો આ અનુપૂર્વ પ્રતિ. છતાં આત્મજ્ઞાનનો અધ્યાત્મનો વિષય જુદો પડે છે, ઉઘાડથી જુદો પડે છે, બહિર્લક્ષથી જુદો પડે છે. અંતર્લક્ષ જુદો વિષય છે અને બહિર્લક્ષ જુદો વિષય છે. તો અહીંયા એ કહેવું છે કે લાભ નુકસાન ને એ ક્યાં સમજો છે, દ્રવિલિંગી છે અને શું બાકી રહ્યું, કે વર્તમાન પ્રવૃત્તિમાં વર્તમાન ઉદયમાં એ લાભ કરે છે કે નુકસાન કરે છે એની દરકાર નથી કરી. ઈચ્છા તો મોક્ષ પામવાની છે, વિષય આપણે એ છે, ઈચ્છા તો મોક્ષ પામવાની છે. મોક્ષ પામવાની ઈચ્છા ન હોય તો એટલા કષાયની મંદતાના પરિણામ ન થાય, કશાય એટલો મંદ ન થાય, કેમ કે મોક્ષમાં તો એને કોઈ પણ બહારના વૈભવના ભોગ ઉપભોગના તીવ્ર કશાયનો હેતુ નથી, મોક્ષનો હેતુ છે. મોક્ષનો હેતુ હોય સામાન્ય રીતે વિચારવામાં આવે છે, જો ખરેખર જીવને પોતાના મોક્ષની કલ્યાણની ભાવના હોય તો એનું હિત થવું સંભવે છે. ભાવનાવાળા જીવને એનું હિત થવું સંભવે છે, અને તો મોક્ષની ભાવના હતી. જો મોક્ષની ભાવના ન હોય તો નવમી દ્રવ્ય સુધીના પરિણામ ન થાય, તો હવે શું ખૂટ્યું? આ ભાવના ઉપરાંત હવે શું ખૂટ્યું? આ તત્વ વિશે વિચારવો રહ્યો કે એને ખૂટ્યું કે જે ચાલતા પરિણામ છે એના ઉપર એને દરકાર નથી.
બરાબર,
જે કશાયની મંદતા થઈ એની રૂચિ થઈ, એની રૂચિ થઈ જે કશાયની મંદતા થઈ એની રૂચિ થઈ, અકષાય સ્વભાવે આત્માની રૂચિ ન થઈ, કસાય રહિત એવું જે જ્ઞાન તત્વ જ્ઞાન સ્વભાવ એની રુચિ નથી, અને રાગ ની રુચિ થઈ. તારી મતી રાગ અને પરમાશે એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં નહીં હોય તો મરીને તેને સંસારમાં રખડવાનું પ્રાપ્ત થશે. નવા જન્મ મરણ નું કારણ કરવું છે કે જે છે અને જાણવું છે. આંખમાં કણ ન પોસાયું છે,
કણ ન પોસાય.
જ્ઞાનમાં રાગ ખટકવો જોઈએ. ખટકે છે ને, ખટકે છે એને વિતરાગતા શરૂ થવી, વિતરાગતા પ્રાપ્ત થવી એ બનતું નથી. માટે વીજી તારી મતિ રાગ ને પરમા ન લગાવ, આ ઉપદેશ છે. જો તારે વિતરાગ થવું હોય, મોહભ્રમણ થી છૂટવું હોય તો તારી મતિ રાગ ને પરમા ન લગાવ.
બરાબર,
એટલે સાવધાન થા. રાગમાં ઉપયોગ લાગે ત્યારે તું
સાવધાન
સાવધાન થા, કે રાગ છે દુઃખ છે, અને દુઃખ છે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એમ તો કેમ બને, જે દુઃખ લાગે તો પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ કેમ બને, એને બની શકે. મોક્ષ થવાની, મોક્ષની ઈચ્છા અને મોક્ષની ભાવના વર્તમાન રાગ બંધન વખતે હાજર રહે છે એ સવાલ છે. રાગથી જીવ બંધાય છે, રાગ જ જીવને ખરેખર બંધન છે. બંધન એટલે રાગમાં રોકાવું, એકત્વ થવું, ઉપયુક્ત થવું, દોડવું, એ જે રાગ બંધન છે એ જ ખરેખર બંધન છે. પછી તો આ નવું નવું શરીર મળીને એનાથી બંધાયથી સમજાવવા માટે છે. ખરેખર તો રાગ જ જીવને બંધન છે, અને એ આકુલતા સ્વરૂપે છે. સર્વ રાગ આકુલતા સ્વરૂપે છે, કોઈ રાગ એવો નથી કે જેમાં આકુલતા નથી. આકુલતા એનું સ્વરૂપ છે. રાગ હોય ને આકુલતા નામ દુઃખ ન હોય એમ બને નહીં. એ જ્ઞાન જ નિરાકુલ સ્વરૂપ છે. ખરેખર જ્ઞાનમાં રાગનો અભાવ હોવાથી, કષાયનો અભાવ હોવાથી જ્ઞાન જ નિરાકુલ સ્વરૂપ. અને રાગ તો રોગ છે. રાગ છે તે રોગ છે, વિકૃત અવસ્થા છે, એ મૂળ સ્વરૂપ નથી. શરીરનો સોજો એ કઈ મૂળ સ્વરૂપ નથી, વિકૃત અવસ્થા છે. દૂર કરવા યોગ્ય છે, ભલે શરીરની અવસ્થા છે તો પણ એ દૂર કરવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. એમ રાગ છે વિકૃત અવસ્થા છે, દુઃખની અવસ્થા છે, રોગિષ્ઠ અવસ્થા છે. આત્માની છે તો પણ એ વિશિષ્ટ અવસ્થા રાખે ને તે નાશ કરવા એવી દિશા
જ્ઞાન હાજર હશે.
જ્ઞાન તો ક્યારે હાજર ન હોય, જ્ઞાન ને પરિણામ કુબન કરી શકાતું નથી. જ્ઞાન ક્યારે હાજર ન
હોય,
જ્ઞાન ક્યારે હાજર ન હોય એવું કરી શકતો
નથી. એ તો મગન થઈ રહી
છે. પોતે ક્યાં છે, પોતાની દ્રષ્ટિને પકડે છે, સંભાળે, રાગ માં છે કે પોતે જ્ઞાન માં છે, નિપણાનો અનુભવ ધ્યાન લઈને તપાસે. પાંચસો ચોરાણું પાંચસો 49 ની ગાથા ઉપર છે. સાધન નું ભાવ ચિહ્ન તો આનંદ નું ઉગ્ર વેદન હોય છે. મહાવ્રત એ તો દ્રવ્ય છે, ભાવલિંગ કહો, ભાવ ચિહ્ન કહો, સાધન કોને કહેવા. દર્દીના સીવેલા કપડા નો ત્યાગ કરે માટે સાધન છે એમ નથી. જે સંપ્રદાયની અંદર એનો વેશ નક્કી કરવામાં આવે છે, એનો રંગ પણ નક્કી કરવામાં આવે છે. સફેદ રંગ એની ભગવા રંગના જે કપડા પહેરે છે એ બે વાર પસંદ કરે છે, કોઈ લાલ રંગ પસંદ પણ કરે છે, અને કોઈ કપડા રહીત નગ્ન દશા પણ પસંદ કરે છે. એ તે સાધુપણાનું ચિહ્ન નથી એમ કહે છે. કપડા ફરે કે કપડાનો ત્યાગ થાય માટે સાધુપણું છે એમ ખરેખર સાધુપણું નથી. સાધુ શબ્દ જ ગુણવાચક છે. આત્મ સ્વરૂપને સારી રીતે ઉગ્રપણે સતતપણે સાધવામાં જે નગ્ન હોય, લાગેલા હોય, એક જ પર પુરુષાર્થ નિયમ હોય, બીજી કોઈ પ્રવૃત્તિ ના ન પડે એને સાધુ કહીએ. એની આત્મની આત્માની અંતર્મુખની સાધવાની આરાધવાની પ્રવૃત્તિમાં આનંદની ઉગ્ર વેદન આવે છે. આ ભૂલી જાય છે, ગ્રહલિંગી થઈને આ ભૂલી જાય છે. લગ્ન દિગંબર પંચમાવ્રત ધારી સંયોગન ધારી હોય તો પણ આનંદની ઉગ્ર વેદન ન હોય તો એ સાધુ નથી એમ કહે છે. બધા આચાર તો પાડે છે, પંચાચાર પાડે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વિજ્ઞાચાર, બધા પંચાચાર ને પાડે છે. એ આચરણ છે, બાહ્યાચરણ છે. સ્વરૂપનું અંતર્મુખ થઈને આનંદ સ્વભાવમાં ઉગ્રપણે સ્થિર થવું, ઉગ્ર આનંદની રમણતામાં રહેવું, આત્માનંદની રમણતામાં રહેવું, એ સાધુનું ભાવચિહ્ન છે. ત્યારે આત્મા સદાય છે. જે આત્માને સાધે તે સાધુ, આત્માને ન સાધે અને રાને રાગને સાધે, તે મંદરાગને સાધે તે ખરેખર સાધુ નથી. પરિપૂર્ણ સિદ્ધ દશા નું હોવાથી સાધક પણ આંશિકપણે અને આંશિકપણે બાધક પણ એમની દશામાં હોય છે. અંતર્મુખ થઈને જેટલું આત્માના સંયુક્ત દર્શનના ચારિત્રના શુદ્ધ નિર્મળ પરિણામ થયા તે સાધુપણો સાધકપણ, પંચમાવૃત્તિના રાજાદિત થયા તે બાધકપણ ત્યાં ને ત્યાં. બીજી તો પ્રવૃત્તિ એમને મતલી જ નથી. નથી. હોય તો એનો સાધુપણે વિચાર કરવાનો પણ રહેતો નથી. સાધુ વિશે તે કઈ એમ એ શંકા ઉઠાવવાની જરૂર નથી, છે જ નહીં એમ કે વાત થઈ ગઈ.
બરોબર, આનંદ છે,
ઉગ્ર આનંદ નું વેદન હોય છે સાધુ ને. સેકન્ડે સેકન્ડે એક એક પ્રત્યેક ક્ષણે નિર્વિકલ્પ ઉપયોગ થાય છે તે પણ કેવો કે ઉગ્ર આનંદ ના પ્રચુર સ્વસંવેદન વાળો, પ્રચુર આનંદ ના વેદન વાળો અનુભવ હોય છે. ચોથા ગુણ સ્થાને મંદ હોય છે એવો નહીં એમ કે પણ ઉગ્ર જાતિ ના હોય છે, ઉગ્રતા વાળો હોય છે. એને કેમ માસે નહીતર તો સેકન્ડે સેકન્ડે આવે નહીં. જો ચોથા ગુણ સ્થાને જે આનંદ નો અનુભવ હોય છે એવી એવી પ્રકારનો મંદ હોય તો સેકન્ડે સેકન્ડ નો આવે. ઘણા ઉગ્ર હોય ત્યારે એ પ્રતિ ક્ષણે આવે છે. આમ છે ઉગ્રતા થવાનું કારણ છે. એમ રોજ ઘણો વધી ગયો હોય તો વારંવાર મૂર્છા આવે, પણ તંદુરસ્ત હોય એને થાય મૂર્છા. ઘણા આનંદ નું ઉગ્ર વેદન છે, એકદમ પ્રચુર આનંદ નું વેદન છે એટલે ક્ષણે ક્ષણે આવે છે, સરળ પણ જ આવે છે, એનો વિકલ્પ પણ કરવો પડતો નથી. બધું કાર્ય વિકલ્પ પૂર્વક જ થાય એવો તો અમુખે દુનિયામાં નથી. ડાક્ટર મેડમ આપણે છે દ્રષ્ટાંત, શરીરમાં કાપે ને ઓપરેશન કરે ને જોનાર મૂર્છા આવે, ચક્કર આપણને પડી જાય છે કે નહીં, એને ચક્કર ખાવાનો વિકલ્પ કર્યો તો ભાન ભૂલી જાય ને ઊભો હોય ને લાકડીની જેમ પડે મીઠો, વગર વિકલ્પ આટલું બધું કાર્ય થયું કે આ થાય એ તો પરિણામ ઉપરની અસર છે, સીધી અસર છે.
બરોબર,
આત્માના પૂર્ણ આનંદ અથવા મોહજ આનંદ સ્વભાવની પરિણામ ઉપર અસર છે. આનંદના સાગરની આનંદ ઉપર અસર પરિણામ ઉપર અસર આનંદ ઉછળી જાય, વિકલ્પ કરવો પડતો નથી. આ લેતા હોય નહીં, વિકલ્પ આનંદમાં આવી જાય. આ લેતા લેતા ઉભા ઉભા બેસીને જમે નહીં, મુનિ હોય કે બેસીને નિરાતે કોણથી વાળીને જમાવે ભાણા ઉપર, એ મુનિ દશામાં નથી આવતો. એ તો જેને કાપડ મારવી એવું કામ છે, બરાબર ભાણ પીરસાઈને સરખી રીતે જાણતો એ મુનિ દશામાં વૃદ્ધિ નથી હોતી. આ એવા તીવ્ર પરિણામ થતા નથી. આનંદ ના ભોજન આનંદ અમૃત નિત્ય ભોજી, નિત્ય આનંદ નું ભોજન કરવા વાળા છે, મુનિ છે, સાધક છે. એમ કે એક વખત આહાર લેવાનો વિકલ્પ વધુમાં વધુ થાય છે, મેક્સિમમ ઈચ્છા થાય. આહાર કેટલા દિવસ ના લે એની કોઈ લિમિટ નથી, વાંધે ગમે કેટલા દિવસ આહાર ના લે, પણ આહાર લે તો વધુમાં વધુ 24 કલાકે મધ્યાહન સમયે એક વાર, પછી એમને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે એક વાર એક વખત આહાર લે. સવારમાં હાથ લાગ્યામાં માંડે એમ એમ હાંડે આવે એમ પણ નહીં. આહાર નો વિકલ્પ હોય તો મધ્યાહન સમયે ઉભા ઉભા પેટ ભરીને ઉભા ઉભા ખાય તો મસ્ત, પેટ ભરીને મુખે માં ખાય ને જ્યાં બેસીને ખાય માં ફેર પડે છે કે નહીં
પડે,
એટલે ફેર પડી જાય.
બરોબર,
એમની તો વૃત્તિ છૂટી જાય છે. મુનિરાજ ને તો આનંદ ના અનુભવ માં પડેલા સાધુઓની આહારની વૃત્તિ છૂટી જાય છે, છૂટી જાય છે. આહાર નીતિ વૃત્તિ જ રસ નથી હોતો, પણ અંદરમાં આનંદનો ઉગ્ર વિકલ્પ ચાલે છે, આહારનો વિકલ્પ પૂરો થઈ જાય છે. અનુભૂતિ પછી આવી જતા કઈ પડે અનુભૂતિ અનુભૂતિ પછી અનુભૂતિ વાળી તો દશા છે. સીધું છઠ્ઠું સાતમું તો કઈ આવવાનો પ્રશ્ન નથી. ચોથા ગુણ સ્થાને અનુભવ થાય, પછી પાંચમું ગુણ સ્થાન થાય, કોઈને ચોથામાંથી ઉગ્ર છે, સતમા છઠ્ઠામાં આવે એમ બને. ચોથું ગુણસ્થાન ન હોય ને સીધું સાધુપણું હોય બને એ તો પ્રશ્ન. ચોથા ગુણસ્થાને, ચોથા ગુણસ્થાને જે ખ્યાલ ન આવે બહાર માટે, એ તો સામાન્ય જેવું બધું લાગે. બીજાના જેવા સામાન્ય માણસો આહાર પાણી લીધા હોય એને રસ એટલો ના આવે, એટલો રસ ના આવે, જેટલો બીજાને રસ આવે એટલો ના આવે. ક્રિયા સરખી દેખાય, કોઈ તો વૈરાગ્ય મિથ્યા દ્રષ્ટિ હોય, વૈરાગ્ય મિથ્યા દ્રષ્ટિ હોય, આ રાગ્ય દેખાય તો વૈરાગ્ય દેખાય. ચોથા ગુણ સ્થાને તો જરા ઊંડા ઉતરીને ચલશે ઉંદર માપ ના આવે, પરિચયથી ઊંડા ઉતર્યા હોય એનું માપ
આવું
કહ્યું છે. સંખ્યા વધારે નહીં એની કઈ મોક્ષ કરવાની છે, ગુરુ અમારી સંખ્યા વધી ગઈ છે એમ કઈ છે. સત્યને કોઈ સંખ્યાની આવશ્યકતા સત્ય તો સત્ય રૂપે છે, એક હોય છે અને એક ન હોય તો પણ સત્ય સત્ય રૂપે છે. એ ન હોય તો પણ કઈ સત્ય બદલાતું નથી, અસત્ય ને સત્ય માની નીકળે. આપણે એમને મળી શકે ને બીજી રીતે તો કોઈ પછી કોઈ છેડો જ નહીં રહે એનો ખરો. આનંદ ના ઉગ્ર વેદન વાળા સાધુઓ ન જોવામાં આવે, તેથી આનંદ ન હોય એને પણ સાધુ માનો. ચાર સંઘમાં સાધુ નો સંઘ નહીં રહે. તમે કહો છો એવા જ સાધુ માનીએ, નાદરી કરી આખા વિશ્વમાં સાધુ નો સંઘ નહીં રહે કેમ બની ગયો? ઉદયાદીમાં તો છે, કોઈ કાળે સાધક જીવો વિશ્વની અંદર હયાતી જ ન ધરાવતા હોય એવું એક કારણ થી તો અહીંયા છઠ્ઠો વારો આવશે. પાંચમા વારા સુધી ધર્મ છે, છઠ્ઠા વારામાં ધર્મ પામનારા જીવો નથી. ભાઈ અહીંયા ભરત ક્ષેત્ર ની વાત કરે, દેહાદીમાં તો એવું છે, ત્યાં તો સર્વજ્ઞ પણ સદાય છે, હિંદુ પણ સદાય છે, મુનિઓ પણ સદાય છે, સમય દ્રષ્ટિએ પણ સદાય છે, ખતા કરીએ છે સદાય છે. એટલે તેના તો નથી, નવા નવા જીવો સાધન દશામાં આવે છે, જૂના એનું આયુ પૂરું કરીને મોક્ષ પ્રત્યે આગળ વધતા જાય છે. તેની પૂરી સાધના ન થઈ હોય તો એકાદ બે ભાવ થાય પછી મોક્ષમાં જાય, પણ એ આગળ વધે છે મોક્ષ પ્રત્યે છૂટી જવાના બધા. એટલે જગતમાં ત્રણેય કાળે મોક્ષ માર્ગ છે અને મોક્ષ છે, ત્રણેય કાળે. કોઈ કાળ એવો નથી સર્વથા અભાવ હોય, બધા જ ક્ષેત્રમાં એવો કોઈ એક પણ કાળ એક પણ સમય નથી. પંચમારાના છેડા સુધી સાધુઓ છે,
ભવિષ્યમાં કોઈ થાય થવાની શક્યતાવાળા છે, કોઈ વિશે પણ ખરા એમ, પણ અત્યારે નથી માટે ન હોય ને, પણ માનો તો એ હોવા પણ છે. ન હોવામાં હોવા પણ છે ક્યારે નથી, એમાં તો નથી. અને એ વસ્તુ સ્થિતિ છે, એને તો શું બદલી શકે? અનિવાર્ય જે સ્થિતિ છે એને તો કઈ બદલી શકાતી નથી. ભદંત શબ્દ લગાવે, ભદંત પવિત્ર બહુ સારું. લોકો તો જીને બાહ્ય વિષ્ણુ સાધુ પણ કહે છે, પંચમાવતી વૃક્ષની ક્રિયાને સાધુ પણ કહે છે. બાહ્ય દ્રષ્ટિવાન જીવો એ વાત અહીંયા તો છે. એ ઉપરાંત અંદરમાં આનંદનું ઉગ્ર વેદન હોય તો એ સાધુ પણ છે. એ સાધુનું ખરેખર ચિહ્ન છે, લક્ષણ છે એમ કહ્યું. આવી વાત લેવી પડી જયારે આ વિચારવાની કે બે ગુરુ અને શાસ્ત્ર એ વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. અઢાર દોષ વેદ નિર્દોષ પરમાત્મા દશાને સદૈવ જે મોક્ષ દશાને પ્રાપ્ત છે તે અરિહંત છે. એને બે કહીએ, અરિહંત અને સિદ્ધ, એ બંને દેવના સ્થાનમાં છે. બરોબર, સિદ્ધ પરમાત્મા તો આ ક્ષેત્રમાં હોતા કે રહેતા નથી, એટલે એ તો સિદ્ધાલયમાં એમને સ્વીકારવાના રહ્યા, સિદ્ધાલયમાં છે એમ સ્વીકારવાના રહ્યા. પણ જે સદૈવ મોક્ષધારી હોય છે એવા અરિયંતો, એ થંકરો એ દેવના સ્થાનમાં છે. એ દશાને પ્રાપ્ત કરવાના ઉપાયમાં માર્ગમાં લાગેલા છે અને ઉત્કૃષ્ટપણે સાધી રહ્યા છે. જેને ભાવચિહના લીધે આનંદનું ઉગ્ર વેદન છે તે ગુરુના સ્થાનમાં છે. તેને ગુરુ કહીએ, વૈગ્રંથ ગુરુને ગુરુ કહીએ. એટલે કે ગુરુદેવ સંબંધમાં પ્રશ્ન પૂછતા કરો, તમે તો કેવાની ગુરુ માનો છો? એ તો જ્ઞાન નું નિમિત્ત છે, માટે ગુરુ જોઈએ છે. નિર્ગંધ ગુરુ વ્યવહાર શ્રદ્ધા નો વિષય છે, એવા એ અત્યારે ગુરુ છે એમ અત્યારે પણ માનતા નથી.
બરોબર,
એમ સ્પષ્ટીકરણ કરવામાં આવતું. ગુરુ તો નિર્ગંથ જ હોય, જેની અંતર બાય નિષ્પરિગ્રહ દશા હોય, પિંતુષ માત્ર જેને પરિગ્રહ હોય. અને જે અંતરમાં ઉગ્ર આનંદથી આત્મામાં રમણતા કરતા હોય ક્ષણે ક્ષણે, એવું ગુરુનું સ્વરૂપ વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. એવું જેની ચોખ્ખી વ્યવહાર શ્રદ્ધા ન હોય એને તો ગ્રહિત મિથ્યાત્વ હોય છે. અગ્રહિત મિથ્યાત્વ તો અનાદિથી છે, પણ નવું ગ્રહેલું એ સિવાય પણ જે કોઈ બીજા સાધુને ગુરુ માને તો ત્યાં ગ્રહિત મિથ્યાત્વ લાગુ થાય છે. એ સ્પષ્ટીકરણ કરવામાં
બરોબર છે.
એની તો ગ્રહિત ના છૂટે તો અગ્રહિત છૂટવાનો તો પ્રશ્ન ક્યાં થાય? ત્યાં ગ્રહિત મિથ્યાત્વ એટલે મિથ્યાત્વનો દર્શન મોતીર થતા ગ્રહિત અગ્રહિત ના ભેદ ને સમજી શકે, અને જે ગ્રહિત મિથ્યાત્મમાં પડે એને ગ્રહિત મિથ્યાત્મ કહેવામાં આવે. દર્શનનો તીવ્ર થતા જે ગ્રહિત અગ્રહિત ના ભેદ ને ન સમજી શકે જે દેવના સ્વરૂપને ન ઓળખી શકે, જે ગુરુના સ્વરૂપને ન ઓળખી શકે, જે શાસ્ત્રના સ્વરૂપને ન ઓળખી શકે, એમના કહેલા સિદ્ધાંતોને ન સમજી શકે, એ ગ્રહિત મિથ્યા દર્શનમાં રહે છે એ જીવ. અને ગ્રહિત મિથ્યા દર્શનનો ફળ ચાર ગતિમાં તિર્યંચ ગતિ મુખ્ય છે.
બરોબર,
ચાર ગતિમાં જાય, કોઈ મન કસાય હોય તો દેવ માં જાય, અને ઈચ્છા દ્રષ્ટિ હોય દેવ લોકમાં જાય, ઈચ્છા દ્રષ્ટિ પણ જાય. અને તીવ્ર પાપ કરનારા, રૌદ્ર ધ્યાનમાં પ્રવર્તનારા, સૌ શિકાર માણસ ને
નરકમાં
ચારું પીનારા એ તો નરકમાં પણ જાય. પણ સામાન્યપણે સામાન્ય મધ્યમ કક્ષાના પરિણામ હોય ને ગ્રહિત મિથ્યા દર્શન હોય પરંપરા તિર્યંચ ગતિનો નીચામાં નીચું સ્થાન નીકળ્યું છે. તિર્યંચ ગતિનો ડેસ્ટિનેશન એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, છેલ્લું સ્ટેશન, પછી આગળ નીચે ગયું નથી, ટર્મિનસ આવી ગયું ત્યાં પછી. એટલા માટે એવું સમજાવ્યું કે ગુરુનું આ સ્વરૂપ છે, સાધુ એવું ભાવ છે તો આનંદનું ઉગ્ર વિજન હોય છે. એટલે એ એમ કહે કે અમે સાધુ છીએ તો એને પહેલા એ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમને ક્ષણે ક્ષણે આત્માના આનંદનો ઉગ્ર પ્રચુર જીવન ઉત્પન્ન થાય છે તો તમે અમારા નમસ્કાર ને યોગ્ય છો. બરોબર, પંચ માળ પંચ નમસ્કાર મંત્ર છે, પંચ પરિનિષ્ઠી નો એ ગંધર દેવને બોલે છે, નમો યંતાણ નમો સુધાણ આયરિયાણ વૃદ્ધારાયણ હિમ સાણું એ ત્રણ સાધુના છે. છઠ્ઠા સાતમા સ્થાન ગંધર દેવને ઉચ્ચારણ કરે છે, નમસ્કાર કરે છે,
નમસ્કાર સાથે
એક સેકન્ડ નો દીક્ષા ધારી સાતમા ગુણ સ્થાન માં આવ્યો હોય દીક્ષા લઈને ગણધર દેવ ને નમસ્કાર એના માટે છે. પાછું નવ દીક્ષિત છે માત્ર એને નમસ્કાર કરવા કે નહીં કરવા એ પ્રશ્ન
નથી.
સાધુ પદમાં આરૂઢ થયો ધ્યાનમાં આવીને સપ્તમ ગુણ સ્થાનમાં દીક્ષા અંગીકાર કરીને ગણધરદેવના નમસ્કાર એને પ્રાપ્ત થાય. જેને આત્માના નિર્ણયની ખબર નથી, રાગ ને રાગ આરાધવા યોગ્ય છે કે ટાળવા યોગ્ય છે એ હજી કોઈને જાગૃતિ નહીં. માત્ર બાર થી દીક્ષા અંગીકાર થઈ હોય એવા સામાન્ય પ્રાણીઓને કઈ ગણધરદેવ નમસ્કાર નથી કરતા, કરે
ન કરે
પ્રશ્ન હોય શકે. સાધુ થતા પહેલા એને આ વિચાર આવો જોઈએ, સાધુ ને તો ગણધરદેવ નમસ્કાર કરે છે તો શું મને ગણધરદેવ ના નમસ્કાર છે એ કઈ સ્થિતિ દેખાય છે એને વિચાર આવો. નહીતરે પુણ્યમાં પ્રવર્તવાને બદલે પાપમાં પ્રવર્તવા લાગી જાય ખબર નથી. બરોબર, મિથ્યાત્મ તો મોટું પાપ છે, ગ્રહિત મિથ્યાત્મ. અને મારી ચર્ચા ચાલે છે, બહુ સારી દિશાના સાધુ છે. પોતે સીધો એ પ્રશ્ન થાય છે કે બીજા સાધુઓને એ સાધુ માને છે કે નહીં, દશાનો માપ ત્યાંથી નીકળી જાય. ઘણું અધ્યયન છે, ઘણું જ્ઞાન છે, ઘણું ધ્યાન કરે છે, પણ બીજા સાધુને સાધુ તરીકે સ્વીકારે છે કે જે સાધુ નથી એને તો ગરીબ નથી આ દર્શન લાગુ
થાય.
આમ છે એ બધા દશાના મુદ્દા છે. ધર્મમાં પોલ ચલાવવી હોય તો પછી શું કરવું છે, ક્યાં જવું છે, દુનિયામાં તો બધી એવી પ્રોબ્લેમ ફોન છે
દુનિયા,
ધર્મના ક્ષેત્રમાં એ ચલાવવું હોય તો વાત પૂરી થઈ ગઈ છે, પછી તો કોઈ ક્ષેત્ર બાકી નથી.
ભગવાન